એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આમ આપણા પગ નીચેની જમીન વિશેની આપણી સમજને કદાચ હંમેશ માટે બદલી નાખશે. આપણે વાત કરીશું માર્ટિન રેડફર્નના પુસ્તક ધી અર્થ વિશે. આ પુસ્તક પૃથ્વીને પેલું માત્ર પથ્થરો અને માટીનો ગોળો નહીં, પણ એક જીવંત, ધબકતું અને સતત બદલાતું મહાકાય તંત્ર ગણે છે.
હા, અને આજના સમયમાં આવો દૃષ્ટિકોણ કેળવવો ખૂબ જ જરૂરી છે મને લાગે છે. આપણે રોજ ક્લાઇમેટ ચેન્જ, સંસાધનોની અછત, પેલી કુદરતી આફતો આ બધું સાંભળીએ છીએ, તો આ બધા પાછળ પૃથ્વી પોતે કેવી રીતે કામ કરે છે, એની પ્રક્રિયાઓ શું છે એ સમજવું બહુ અગત્યનું છે. અને રેડફર્નનું પુસ્તક આ સમજવામાં આમ એક સરસ માર્ગદર્શક બની શકે છે. એમનો મુખ્ય હેતુ જ આપણને ભૂસ્તરશાસ્ત્રીય રીતે વિચારતા શીખવવાનો છે.
બરાબર. તો જેણે આટલું મહત્વનું પુસ્તક લખ્યું છે એ માર્ટિન રેડફર્ન છે કોણ? એમનો પરિચય શું?
હા, તો માર્ટિન રેડફર્ન માત્ર લેખક નથી, તેઓ એક અનુભવી ભૂભૌતિક શાસ્ત્રી છે, એટલે કે જીઓફિઝિસિસ્ટ. અને વધુ રસપ્રદ વાત એ છે કે તેઓ લાંબા સમય સુધી બીબીસી સાથે જોડાયેલા હતા એક વિજ્ઞાન સંવાદદાતા તરીકે.
ઓ, એટલે એમની પાસે વિજ્ઞાનનું જ્ઞાન પણ છે અને એને લોકો સુધી પહોંચાડવાનો અનુભવ પણ.
બરાબર, આ જ એમની ખાસિયત છે. એક તરફ ઊંડું શૈક્ષણિક જ્ઞાન અને બીજી તરફ પેલી જટિલ વૈજ્ઞાનિક બાબતોને એકદમ સરળ ભાષામાં સમજાવવાની આવડત. દાયકાઓનો પત્રકારત્વનો અનુભવ છે, એટલે એમને ખબર છે કે સામાન્ય માણસના મનમાં કેવા સવાલો ઉઠે અને એનો જવાબ કેવી રીતે આપવો.
મને એ પણ ગમ્યું કે એમનો હેતુ ખાલી માહિતી ઠોકી બેસાડવાનો નથી, તેઓ વાંચનારના મનમાં પૃથ્વી માટે એક જાતનું આમ કુતૂહલ, એક અહોભાવ જગાડવા માગે છે, જાણે કોઈ રોમાંચક વાર્તા કહેતા હોય.
સાચી વાત. તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? ધી અર્થ શું કહેવા માગે છે? મૂળભૂત રીતે પુસ્તકે દર્શાવે છે કે આપણો ગ્રહ એક અત્યંત ગતિશીલ અને એકબીજા સાથે જોડાયેલું તંત્ર છે, ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ. અહીં કશું જ અલગ નથી. જેમ કે પહાડો કેવી રીતે બને છે, વાતાવરણમાં શું ફેરફાર થાય છે, સમુદ્રના પ્રવાહો, જમીન પર ઉગતું જીવન, અને હવે તો આપણે, એટલે કે માનવીય પ્રવૃત્તિઓ પણ, આ બધું સતત એકબીજા પર અસર કરે છે અને પૃથ્વીને ક્ષણે ક્ષણે નવો આકાર આપે છે.
એટલે એમ કે જો આપણે આજની પર્યાવરણીય સમસ્યાઓ જેમ કે ક્લાઇમેટ ચેન્જ એને સમજવી હોય અથવા તો ભવિષ્યમાં શું થઈ શકે એનો અંદાજ લગાવવો હોય તો આપણે પૃથ્વીના અબજો વર્ષના ઇતિહાસમાં ડોકિયું કરવું પડે એવું?
ચોક્કસ. પુસ્તક ભારપૂર્વક કહે છે કે પૃથ્વીનો ભૂતકાળ જો વર્તમાન અને ભવિષ્યને સમજવાની ચાવી છે. તે પૃથ્વીને એક જીવંત અસ્તિત્વ તરીકે જુએ છે, એક સતત ચાલતી પ્રક્રિયા જેમાં નિર્માણ થાય, વિનાશ થાય અને પરિવર્તન આવ્યા કરે, એક અનંત ચક્ર જેવું.
અને આ સમજ ફક્ત વૈજ્ઞાનિકો માટે જ નથી, ખરું ને?
બિલકુલ નહીં. રેડફર્નનો પ્રયાસ જ એ છે કે સામાન્ય વાચક હોય, વિદ્યાર્થી હોય કે પછી નીતિ ઘડનારા હોય, ટૂંકમાં પૃથ્વી પર રહેનાર દરેક વ્યક્તિ, એમના માટે ભૂસ્તરશાસ્ત્ર અને આપણા રોજિંદા જીવનના અનુભવ વચ્ચે એક પુલ બાંધવાનો છે. જાણે કે આપણને ભૂસ્તરશાસ્ત્રીય ચશ્મા પહેરાવીને દુનિયા જોતા શીખવે છે, જેથી આપણી આસપાસ જે કંઈ થઈ રહ્યું છે તેને વધુ ઊંડાણથી સમજી શકીએ.
વાહ, ચાલો તો પુસ્તકના કેટલાક મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. મને જાણવાની બહુ ઉત્સુકતા છે, શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે પૃથ્વીની ઉત્પત્તિ અને તેના બંધારણથી. વિચાર કરો, લગભગ 4.5 અબજ વર્ષ પહેલાં આપણો ગ્રહ કેવી રીતે બન્યો હશે? ધૂળ અને વાયુઓના એક મોટા વાદળમાંથી. પુસ્તક સમજાવે છે કે ગુરુત્વાકર્ષણ, પછી અંદરની રેડિયો એક્ટિવ ગરમી અને સતત થતો ઉલ્કાપાત, આ બધાને કારણે પૃથ્વીના મુખ્ય સ્તરો બન્યા. પેલો ગર્ભ, કોર, પછી મેન્ટલ અને સૌથી ઉપરનો પોપડો, ક્રસ્ટ.
અને આ શરૂઆતની પ્રક્રિયાઓ જ આટલી બધી મહત્વની હતી?
ખૂબ જ. દાખલા તરીકે પૃથ્વીના ગર્ભમાં લોખંડ અને નિકલ જેવી ભારે ધાતુઓ જમા થઈ, અને આ ગરમ પ્રવાહી ગર્ભ જે ફરે છે ને, એનાથી જ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બન્યું. આ ચુંબકીય ક્ષેત્ર આજે પણ આપણને સૂર્યમાંથી આવતા હાનિકારક કણો, જે સોલાર વિન્ડ કહેવાય, તેનાથી બચાવે છે.
અચ્છા, એટલે જો આ ચુંબકીય કવચ ન હોત તો?
તો કદાચ પૃથ્વી પર જીવન જીવવું આપણે જાણીએ છીએ તે કદાચ વિકસિત ન શક્યું હોત. એટલે પાયો જ બહુ મજબૂત નંખાયો હતો.
સમજાઈ ગયું. પછી પુસ્તક આપણને ક્યાં લઈ જાય છે?
પછી આવે છે અશાંત પૃથ્વી, એટલે કે પ્લેટ ટેક્ટોનિક્સનો સિદ્ધાંત.
આ આધુનિક ભૂસ્તરશાસ્ત્રનો આમ હાર્દ છે.
હા, પ્લેટ ટેક્ટોનિક્સ શાળામાં ભણ્યા હતા કે ખંડો આમ તેમ ખસે છે, પણ એ બરાબર સમજાતું નહોતું.
અહીં રેડફર્ન એને જીવંત કરી દે છે. જુઓ, પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે એ એક સળંગ ટુકડો નથી, એ મોટા મોટા સખત ટુકડાઓમાં વહેંચાયેલો છે. આ ટુકડાઓને જ પ્લેટ્સ કહેવાય છે.
અને આ પ્લેટ્સ સ્થિર નથી, જરાય નહીં. એની નીચે જે મેન્ટલનો ભાગ છે એ ગરમ અને અર્ધ પ્રવાહી જેવો છે. એના પર આ પ્લેટ્સ ખૂબ જ ધીમે ધીમે સરકી રહી છે. કેટલી ધીમે? વર્ષે ફક્ત થોડા સેન્ટીમીટર જેટલું જ, આપણા નખ વધે એટલી ઝડપે.
પણ આટલી ધીમી ગતિથી આટલો મોટો ફેર પડે?
જબરદસ્ત ફેર પડે. લાખો કરોડો વર્ષોમાં આ ધીમી ગતિ અમજે મોટી અસરો ઊભી કરે છે. જેમ કે જ્યારે બે પ્લેટ એકબીજા સાથે ટકરાય છે ત્યારે શું થાય? હિમાલય જેવા મહાકાય પર્વતો ઊભા થઈ જાય છે.
ઓ!
અને જ્યારે બે પ્લેટ એકબીજાથી દૂર જાય ત્યારે સમુદ્રના તળિયે ફાટ પડે અને નીચેથી મેગ્મા બહાર આવીને નવી જમીન બનાવે. ત્યાં જ્વાળામુખી ફાટે
અને ભૂકંપ.
હા, જ્યારે પ્લેટો એકબીજાની બાજુમાંથી સરકે ઘસાય ત્યારે જબરદસ્ત દબાણ પેદા થાય અને એકાએક છૂટે, એ જ ભૂકંપ. જેમ કે કેલિફોર્નિયાનો સેન એન્ડ્રિયસ ફોલ્ટ. આ એક જ સિદ્ધાંત, પ્લેટ ટેક્ટોનિક્સ, પૃથ્વી પર થતી મોટાભાગની ભૂસ્તર શાસ્ત્રીય ઘટનાઓ સમજાવી દે છે.
એટલે અંદરની શક્તિઓ નવી જમીન, પહાડો વગેરે બનાવે છે, પણ પછી શું? એ એમને એમ જ રહે?
ઇરોઝન અને અપક્ષય, વેધરિંગ એટલે કે પાણી, બરફ, પવન, આ બધા પરિબળો પૃથ્વીની સપાટીને સતત ઘડતા રહે છે.
કેવી રીતે? થોડું ઉદાહરણ આપો ને.
ચોક્કસ. વિચારો કે કોઈ નદી પહાડમાંથી નીકળીને વહે છે, લાખો વર્ષો સુધી એ એક જ માર્ગે વહેતી રહે તો શું થાય? એ ધીમે ધીમે ખડકોને કાપતી જાય, ઘસતી જાય અને ઊંડી ને ઊંડી ખીણ બનાવતી જાય, જેમ કે અમેરિકાની ગ્રેન્ડ કેનિયન.
વાહ.
એવી જ રીતે ઠંડા પ્રદેશોમાં હિમનદીઓ હોય, એ બરફની નદીઓ જ્યારે પહાડોમાંથી સરકે ત્યારે પથ્થરોને ઘસીને યુ આકારની વિશાળ ખીણો કોતરી નાખે. અને રણપ્રદેશમાં, ત્યાં પવન મુખ્ય ભાગ ભજવે. પવન રેતીના કણોને ઉડાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય અને મોટા મોટા રેતીના ઢૂઆ બનાવે.
એટલે આ તો જાણે એક સતત સંઘર્ષ ચાલતો રહે છે, અંદરની શક્તિઓ બનાવે અને બહારની શક્તિઓ તોડે અને ઘડે.
બરાબર. પૃથ્વીની સપાટી ક્યારેય સ્થિર નથી હોતી, એ સતત બદલાતી રહે છે. આ આંતરિક અને બાહ્ય બળો વચ્ચેની એક ડાયનેમિક પ્રક્રિયા છે.
આ બધું સાંભળીને તો હવે પછી પહાડ કે નદી જોઉં ત્યારે મારી જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જશે.
ચોક્કસ બદલાવી જ જોઈએ. અને એટલે જ પુસ્તકનો આગળનો ભાગ ડીપ ટાઈમ અને ખડકોમાં છુપાયેલા ઇતિહાસ વિશે વાત કરે છે. રેડફર્ન કહે છે કે દરેક ખડક એક વાર્તા છે. એ ખાલી પથ્થર નથી, પણ પૃથ્વીના ભૂતકાળનું એક પાનું છે જે વંચાવવાની રાહ જુએ છે.
ખડકો વાર્તા કહે? કેવી રીતે?
હા, ભૂસ્તરશાસ્ત્રીઓ આ વાર્તા વાંચવા માટે રોક સાયકલ એટલે કે ખડક ચક્રનો અભ્યાસ કરે છે. કેવી રીતે ગરમાગરમ લાવાથી બનેલા આગ્નેય ખડકો હોય એ તૂટે, એના કણ બને, એ કણ નદીઓ દ્વારા વહીને સમુદ્રમાં જમા થાય, દબાય અને જળકૃત ખડકો બને. અને પછી જો આ ખડકો પૃથ્વીના પેટાળમાં જાય તો ગરમી અને દબાણને કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય. આ ચક્ર સતત ચાલ્યા કરે છે.
અને આમાં ઇતિહાસ ક્યાં છુપાયેલો છે?
ખાસ કરીને જળકૃત ખડકોમાં. જ્યારે કણ જમા થતા હોય ત્યારે એમાં એ સમયના જીવોના અવશેષો પણ દટાઈ જાય છે. આ જ છે અશ્મિઓ, ફોસિલ્સ, કરોડો વર્ષો પહેલાંના છોડ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, એમની છાપ આ ખડકોમાં સચવાઈ જાય છે. આ અશ્મિઓ જ પૃથ્વી પર જીવન કેવી રીતે વિકસ્યું એની ઉત્ક્રાંતિની આખી કહાણી કહે છે.
અને ડીપ ટાઈમ, એનો શું અર્થ?
ડીપ ટાઈમ એટલે ભૂસ્તર શાસ્ત્રીય સમય. આપણે મનુષ્યો દિવસો, વર્ષો, સદીઓમાં વિચારીએ છીએ, પણ પૃથ્વીનો ઇતિહાસ અબજો વર્ષોનો છે. આ અબજો વર્ષના વિશાળ સમયગાળામાં વિચારવું એને જ ડીપ ટાઈમ કહેવાય. એ સમજવું સહેલું નથી, પણ પૃથ્વીને સમજવા માટે જરૂરી છે.
ખરેખર અબજો વર્ષ કલ્પના કરવી પણ મુશ્કેલ છે, પણ મને લાગે છે કે પુસ્તકનો સૌથી રોમાંચક વિચાર હવે આવે છે.
તમે કહ્યું કે જીવન પોતે એક ભૂસ્તર શાસ્ત્રીય શક્તિ છે. આપણે તો એમ જ માનીએ કે પર્યાવરણ જીવનને અસર કરે, પણ જીવન પૃથ્વીને અસર કરે એ કેવી રીતે?
હા, આ બહુ જ રસપ્રદ અને ક્રાંતિકારી વિચાર છે. રેડફર્ન સમજાવે છે કે આ સંબંધ એક માર્ગીય નથી. દાખલા તરીકે, પૃથ્વીના શરૂઆતના સમયમાં વાતાવરણમાં ઓક્સિજન નહોતો, પણ પછી સાયનોબેક્ટેરિયા જેવા સૂક્ષ્મ જીવાણુઓ આવ્યા, જેમણે પ્રકાશ સંશ્લેષણ કરવાનું શરૂ કર્યું અને આડ પેદાશ તરીકે ઓક્સિજન છોડ્યો.
ઓ,
અબજો વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલી અને ધીમે ધીમે વાતાવરણ ઓક્સિજનથી ભરાઈ ગયું. આને ગ્રેટ ઓક્સિડેશન ઇવેન્ટ કહે છે. આ ઓક્સિજને જ આપણા જેવા જટિલ જીવોના વિકાસ માટે પાયો નાખ્યો. તો જુઓ, જીવન વાતાવરણને બદલી નાખ્યું.
આ તો અદ્ભુત વાત છે. બીજું કોઈ ઉદાહરણ?
હા, જ્યારે છોડ પાણીમાંથી જમીન પર આવ્યા, એમણે મૂળ દ્વારા ખડકોને તોડવાનું શરૂ કર્યું, જમીન બનાવવામાં મદદ કરી, એમના પાંદડા અને ડાળખા ખરીને જમીનમાં ભળ્યા, જેનાથી જમીન ફળદ્રુપ બની. છોડે ધોવાણનો દર પણ ઘટાડ્યો. અને પરવાળાના ખડકો વિશે વિચારો. એ નાના નાના જીવો ભેગા મળીને ચૂનાના પથ્થરના વિશાળ બંધારણો બનાવે છે, જે ટાપુઓ જેટલા મોટા હોઈ શકે છે.
સાચી વાત છે. એટલે જીવન માત્ર નિષ્ક્રિય રીતે અનુકૂલન નથી સાધતું, પણ સક્રિય રીતે પૃથ્વીને આકાર આપે છે.
બરાબર. જીવન અને પૃથ્વી એકબીજા સાથે સતત સંવાદ કરતા હોય એવું છે. એમનો સહવિકાસ, કો એવોલ્યુશન થયો છે.
અને પછી આ સફરના અંતે પુસ્તક આપણું ધ્યાન આપણા પર લાવે છે, માનવીઓ પર, એક નવી ભૂસ્તરશાસ્ત્રીય શક્તિ તરીકે. અહીં એન્થ્રોપોસીન યુગની વાત આવે છે, ખરું ને?
હા, એન્થ્રોપોસીન એટલે માનવ પ્રભુત્વનો યુગ. પુસ્તક સ્પષ્ટપણે કહે છે કે હવે આપણી પ્રવૃત્તિઓની અસર એટલી મોટી થઈ ગઈ છે કે એ કુદરતી ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ સાથે સરખાવી શકાય. આપણે અશ્મિભૂત ઈંધણ બાળીને કાર્બન ચક્રને બદલી રહ્યા છીએ, જેનાથી ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે. આપણે જંગલો કાપી રહ્યા છીએ, જમીનનો ઉપયોગ બદલી રહ્યા છીએ, મોટા બંધ બાંધીને નદીઓના પ્રવાહ બદલી રહ્યા છીએ, ખાણકામ દ્વારા જમીનમાંથી ખનીજો કાઢી રહ્યા છીએ,
અને પ્લાસ્ટિક જેવો કચરો બનાવી રહ્યા છીએ જે હજારો વર્ષો સુધી રહેશે.
બરાબર. આ બધી અસરો એટલી વ્યાપક અને દીર્ઘકાલીન છે કે કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આપણે પૃથ્વીના ઇતિહાસમાં એક નવા ભૂસ્તરશાસ્ત્રીય યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ, એન્થ્રોપોસીન. અને ચિંતાની વાત એ છે કે આપણી આખી આધુનિક સભ્યતા, જે સંસાધનો પર ચાલે છે, પાણી, ખનીજ, ઉર્જા, ફળદ્રુપ જમીન, તે બધું પૃથ્વીએ લાખો કરોડો વર્ષોમાં બનાવ્યું છે.
અને તે મર્યાદિત છે.
હા, તે મર્યાદિત છે. આ સમજ આપણને ભવિષ્ય વિશે, આપણી જવાબદારીઓ વિશે વધુ ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરે છે.
તો આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો કયા કયા ગણાવી શકીએ?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે પૃથ્વી એક સંકલિત ગતિશીલ તંત્ર છે, સિસ્ટમ છે. અહીં બધું એકબીજા સાથે જોડાયેલું છે. વાતાવરણ, મહાસાગરો, ખડકો, જીવન, બધું જ. એટલે કોઈ એક ભાગમાં ફેરફાર કરો તો તેની અસર બીજે ક્યાંક અને કદાચ ઘણા સમય પછી પણ દેખાઈ શકે છે. આ સિસ્ટમ થિંકિંગ ખૂબ જ જરૂરી છે.
હા, ખાસ કરીને પર્યાવરણીય સમસ્યાઓ ઉકેલવા માટે. બીજો સંદેશ કયો?
બીજો છે ડીપ ટાઈમનો પરિપ્રેક્ષ્ય, લાખો કરોડો વર્ષના માપદંડમાં વિચારવાની ક્ષમતા. આ આપણને વર્તમાન ફેરફારોને યોગ્ય સંદર્ભમાં મૂકવામાં મદદ કરે છે. ક્લાઇમેટ ચેન્જ જેવી ઘટના આપણને ધીમી લાગે, પણ ભૂસ્તર શાસ્ત્રીય દ્રષ્ટિએ તે અભૂતપૂર્વ રીતે ઝડપી છે. આ સમજ આપણને ધીરજ અને તાકીદી વચ્ચે સંતુલન રાખતા શીખવે છે.
ત્રીજો સંદેશ જે મને બહુ સ્પર્શી ગયો એ છે કે જીવન એક ભૂસ્તર શક્તિ છે. પૃથ્વી અને જીવનનો વિકાસ અલગ અલગ નથી થયો, પણ સાથે મળીને એકબીજાને પ્રભાવિત કરીને થયો છે. આનો અર્થ એ કે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી, ફક્ત સુંદરતા માટે નથી, એ ગ્રહની તંદુરસ્તી અને સ્થિરતા માટે અનિવાર્ય છે.
બિલકુલ. ચોથો સંદેશ માનવીય પ્રભાવ અને સંસાધનો પરની આપણી નિર્ભરતા વિશે છે. આપણે હવે નાના સૂના ખેલાડી નથી રહ્યા. આપણી અસર બહુ મોટી છે અને આપણે જે સંસાધનો વાપરીએ છીએ તે અખૂટ નથી. ગુજરાત હોય કે ભારત, પાણી, જમીન, ઊર્જાના ટકાઉ ઉપયોગ વિશે વિચારવું એ હવે વૈભવ નથી પણ જરૂરિયાત છે. આ પુસ્તક એ વિચારને વૈજ્ઞાનિક આધાર આપે છે.
અને પાંચમો મુદ્દો જે આ બધાને જોડે છે તે છે વૈજ્ઞાનિક સાક્ષરતાનું મહત્વ, ખાસ કરીને ભૂસ્તરીય વિચારસરણી કેળવવાનું મહત્વ. જો આપણે જાણકાર નાગરિક બનવું હોય, પર્યાવરણીય મુદ્દાઓ સમજવા હોય, તો પૃથ્વી કેવી રીતે કામ કરે છે તેની બેઝિક સમજ હોવી જ જોઈએ.
આ પુસ્તકમાં ઘણા એવા વિચારો કે વાક્યો છે જે વાંચ્યા પછી પણ મનમાં રમ્યા કરે છે, ચોંટી જાય છે.
હા, મને પણ એવું લાગ્યું. જેમ કે એક વિચાર જે સ્રોત એક પર આધારિત છે કે પૃથ્વી એ માત્ર રંગમંચ નથી જેના પર જીવન નાટક ભજવે છે, પણ તે પોતે જ નાટકનો એક ભાગ છે. કેટલું સચોટ! જીવન અને પૃથ્વી અલગ નથી, એક જ વાર્તાના ભાગીદાર છે.
અને ડીપ ટાઈમ વિશેનો પેલો વિચાર, સ્રોત એક પર આધારિત, આપણા ગ્રહને સમજવા માટે આપણે ભૂસ્તરીય સમયમાં વિચારતા શીખવું પડશે. આ આપણને આપણી રોજિંદી સમયની સમજની પેલે પાર જોવાની પ્રેરણા આપે છે. એક વિશાળ કેનવાસ પર ચિત્ર જોવાનું કહે છે.
મને પેલો ખડકોવાળો વિચાર પણ બહુ ગમ્યો. સ્રોત બે પર આધારિત, દરેક ખડક એક વાર્તા કહે છે. તે તેના બનતી વખતના પૃથ્વીના સંજોગોનો સંગ્રહ છે, જે કોઈ વાંચે તેની રાહ જુએ છે, જાણે પૃથ્વીએ લખેલી ડાયરીના પાના હોય.
અને છેલ્લે માનવીય જવાબદારી પરનો આ વિચાર, સ્રોત એક પર આધારિત. આપણે પૃથ્વીના ઇતિહાસમાં પહેલી એવી પ્રજાતિ છીએ જેણે પોતાના ભૂસ્તરશાસ્ત્રીય પ્રભાવને ઓળખ્યો છે, અને આ ઓળખ સાથે એક અભૂતપૂર્વ જવાબદારી અને તક બંને આવે છે. આપણે જાણીએ છીએ કે આપણી અસર શું છે, એટલે હવે તેને કેવી રીતે નિયંત્રિત કરવી એ જવાબદારી પણ આપણી જ છે, અને એમાં તક પણ રહેલી છે.
તો આ બધું જ જ્ઞાન, આટલી ઊંડી સમજ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ઘણા બધા રસ્તા છે. પહેલું અને સૌથી સ્પષ્ટ, તે આપણને વધુ સારા, વધુ જાણકાર નાગરિક બનાવે છે. પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, વિકાસ યોજનાઓની અસરો, આ બધા વિશે આપણે વધુ સમજી વિચારીને આપણો મત બનાવી શકીએ.
બીજું, કુદરતી આપત્તિઓ વિશેની સમજ, જેમ કે ભૂકંપ કે જ્વાળામુખી. પ્લેટ ટેક્ટોનિક સમજવાથી ખબર પડે કે શા માટે અમુક વિસ્તારો વધુ જોખમી છે. ગુજરાતમાં કચ્છનો ભૂકંપ આપણે જોયો છે. આ સમજ આપણને વધુ સાવચેત રહેવા અને તૈયારી રાખવામાં મદદ કરી શકે.
ત્રીજું, સંસાધન વ્યવસ્થાપન. આ બહુ જ અગત્યનું છે. પાણી, દાખલા તરીકે, ગુજરાત માટે કેટલો મહત્વનો મુદ્દો છે. જ્યારે આપણને ખબર પડે કે ભૂગર્ભ જળ બનતા હજારો લાખો વર્ષ લાગે છે, ત્યારે આપણે તેના બેફામ ઉપયોગ વિશે બે વાર વિચારીએ. એ જ વાત ખનીજો, જમીન અને ઊર્જા સ્ત્રોતોને લાગુ પડે છે. આ સમજ આપણને ટકાઉપણા તરફ દોરે છે.
ચોથું, પ્રકૃતિ માટેની કદર વધે છે. હવે પછી જ્યારે હું ગિરનાર કે પાવાગઢના પહાડો જોઈશ કે દ્વારકાનો દરિયા કિનારો જોઈશ, ત્યારે મને માત્ર સુંદર દૃશ્યો નહીં દેખાય, પણ લાખો કરોડો વર્ષોની ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ અને જીવનના ઇતિહાસના જીવંત પુરાવા દેખાશે. પ્રવાસ વધુ અર્થપૂર્ણ બનશે.
ચોક્કસ. અને પાંચમું, જે મને બહુ મહત્વનું લાગે છે, તે છે સિસ્ટમ થિંકિંગ. પૃથ્વી એક જટિલ સિસ્ટમ છે, જ્યાં પ્રતિભાવ લૂપ્સ હોય છે, ટિપિંગ પોઈન્ટ્સ હોય છે. આ વિચારસરણી માત્ર ભૂસ્તરશાસ્ત્રમાં જ નહીં, પણ આપણા સમાજ, અર્થતંત્ર, આરોગ્ય એમ જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે. આ પુસ્તક એ દ્રષ્ટિ કેળવવામાં મદદ કરે છે.
તો અંતે, તમારા માટે આ પુસ્તકમાંથી સૌથી મોટો બોધપાઠ શું રહ્યો? કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ?
મારા માટે બે વાતો મુખ્ય છે. એક તો ડીપ ટાઈમની વિરાટતાનો અહેસાસ, આપણું માનવ જીવન એની સામે કેટલું ક્ષણિક છે એ સમજાયું. એ આપણને વિનમ્ર બનાવે છે. અને બીજું, જીવન કેવી રીતે માત્ર પરિસ્થિતિ સામે ઝૂકી નથી ગયું, પણ સક્રિય રીતે પૃથ્વીને બદલવામાં ભાગીદાર રહ્યું છે, એ જાણીને પૃથ્વી અને એના પરના જીવન માટેનો આદર અનેક ગણો વધી જાય છે.
અને મારા માટે, મને પેલી પ્લેટ ટેક્ટોનિક્સની એકીકૃત શક્તિ ગમી. કેવી રીતે એક જ સિદ્ધાંત આટલી બધી ભૌગોલિક ઘટનાઓને સમજાવી દે છે, એ વિજ્ઞાનની સુંદરતા દર્શાવે છે. અને સાથે સાથે પેલી જવાબદારીવાળી વાત કે આપણે મનુષ્યો આપણી અસરને ઓળખી શકીએ છીએ, એ જાણકારી જ આપણને નિષ્ક્રિય રહેવા દેતી નથી. એ આપણને કંઈક કરવા માટે, જવાબદારી લેવા માટે પ્રેરિત કરે છે.
અંતે હું શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જવા માગીશ. જો ખડકો ભૂતકાળની વાર્તાઓ કહે છે, તો આપણે આજે જે નવા ખડકો બનાવી રહ્યા છીએ, કોન્ક્રીટના જંગલો, પ્લાસ્ટિકના પહાડો, બદલાયેલા ભૂમિદ્રશ્યો, એ આવનારી પેઢીઓને આપણા યુગ વિશે, આપણી પસંદગીઓ અને પ્રાથમિકતાઓ વિશે કઈ વાર્તા કહેશે?
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.